તારીખ 6/5/1977 શ્રી પ્રવચનસાર ગાથા 124 અને 125 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 85
કર્મ અને કર્મફળ ત્રણ ચેતમાં કહ્યું એમાં ત્રણેયનો વિસ્તારથી સ્વરૂપ છે અર્થ વિકલ્પને અહીંયા જ્ઞાન કહ્યું છે વિકલ્પ એટલે અવભાષણ અર્થ એટલે પદાર્થ પદાર્થનો અવભાષણ વિશેષ એ રીતનું કે સ્વપર પદાર્થોનું એક સાથે અવભાષણ અને સ્વપર પદાર્થોનું ભિન્નતાપૂર્વકનું અવભાષણ એને અહીંયા અર્થ વિકલ્પ રૂપ જ્ઞાન કહેવામાં આવ્યું છે. દર્પણનું દ્રષ્ટાંત લીધું છે. દર્પણના નિજ વિસ્તારની માફક જેમાં યુક્ત જ સ્વપર આકારો ભાસે છે. દર્પણના નિજ વિસ્તારમાં સ્વ અને પર આકારો એક સાથે પ્રતિભાસે છે, પ્રકાશે છે. એવો જે અર્થ વિકલ્પ એટલે જ્ઞાનનો પર્યાય તેને જ્ઞાન કહે છે. મુદ્દો એટલો એની અંદર કે એક સાથે બધું જણાય છતાં સ્વપણે પર ન જણાય ને પરપણે સ્વ ન જણાય. મુખ્ય ગુણ તો એ કહેવા પૂરતું છે, બાકી બંનેને જાણે છે. મુખ્ય ગુણ સાધક અવસ્થામાં થાય છે. બીજી રીતે કહીએ તો જ્યાં પરિપૂર્ણ વિતરાગ ભાવરૂપ જ્ઞાન છે ત્યાં તો મુખ્ય ગુણનો પ્રશ્ન રહેતો નથી. કેમ કે કાંઈ સાધવું બાકી રહ્યું નથી. સાધકને તો સિદ્ધ થવું બાકી છે, પણ જ્યાં પૂર્ણ સિદ્ધિ પ્રગટે ત્યાં કાંઈ સાધવું બાકી રહેતું નથી. તેથી સકળ વિમળ જે કેવળ જ્ઞાન છે એમાં તો સ્વપર પદાર્થો ભાસે છે, પ્રતિભાસે છે, વિતરાગ ભાવરૂપ જ્ઞાન સ્થિર રહે છે. એમાં મુખ્ય ગૌણ હે ઉપાદે એવું કાંઈ છે. મુખ્ય ગૌણ વિકલ્પથી તો મુખ્ય ગૌણ છે, પણ આ મેં મુખ્ય ગૌણમાં શું છે કે સ્વરૂપનું આદરવું, પર જણાવવા છતાં પરનો આદર ભાવ નહીં. એમ છે, જ્યાં સાધવું છે ત્યાં જ એવો પ્રકાર પડે છે કે સ્વ મુખ્ય છે અને પર જણાવવા છતાં ગૌણ છે, એવું સાધક ભાવના પ્રકાર કહી શકવા યોગ્ય છે. એમાં એવું છે, ક્રમથી સ્વ પર જાણવું બનતું નથી. પરથી ક્રમથી અનેક પરને જાણે છે ત્યારે સ્વને નથી જાણતો. ક્રમથી અનેક પરને જાણે છે અને સ્વને નથી જાણતો, એમ બને છે. સ્વને જાણતા પર આપોઆપ જણાય છે. પરને પછી ક્રમથી જાણવું પડતું નથી. પહેલા સ્વને જાણે પછી ક્રમથી પરને જાણે એમ નથી. સ્વ જણાતા પર જણાય છે. નિર્મળતા જ્ઞાનની નિર્મળતામાં દર્પણની જેમ પ્રતિબિંબ થાય છે જ્ઞાનમાં. એને એવું છે કે જે જ્ઞાન સકળ વિમળ કેવળ જ્ઞાન રૂપ જે ઉપયોગ પ્રગટ છે, કેવળ જ્ઞાન ઉપયોગ, એમાં સ્વ ને પર બધું જણાઈ જાય છે. ઉપયોગ ક્યાંય મૂકવો પડતો નથી. સ્વમાં ઉપયોગ મૂકવો પડે કે પરમાં ઉપયોગ પ્રયત્નપૂર્વક મૂકવો પડે એવો ત્યાં પ્રકાર છે નહીં. ઉપાદે સ્વ છે એમ કહેવાય, પણ અહીંયા હે કાંઈ હે ઉપાદેયનો પ્રકાર નથી રહ્યો. સંપૂર્ણ સિદ્ધિ પ્રગટિ છે, ત્યાં હે ઉપાદેયનો કોઈ પ્રકાર ગણવામાં આવતો નથી. પર જણાઈ જાય પછી નહીં જાણવાનો પ્રશ્ન ક્યાં છે? જ્યાં પર જણાઈ જાય છે પછી નહીં જાણવાનો પ્રશ્ન. પછી પછી નહીં બેન, સાધક જીવને સહજ ઉપેક્ષા થઈ જાય છે એમ છે. તત્વેશ્વરની ટેકરી ઉપરથી આખું ગામ દેખાય ભાવનગર. આ મારું મકાન ને બીજા બધા મારા એનું મકાન ત્રણ ચાર માળનું ઉપર દેખાતું હોય તો આ મારું બીજા મારા ને એવો કઈ જ્ઞાનમાં વિકલ્પ કરવો પડતો નથી. બસ એ ઉપાદેય પણ છે, એને એનું ઉપાદેય પણ છે, બીજા પ્રત્યેની ઉપેક્ષા છે તે તેનો એ પણ. સદમસ્ત નો ઉપયોગ ક્રમે પ્રવર્તે છે, ક્રમે જાણે છે. આને તો એક સાથે બધું પ્રતિબિંબિત થઈ જાય છે, જેમ દર્પણમાં એક સાથે બધું જણાય જાય, એક સાથે બધું જણાય જાય છે. અરીસો આમ રાખે એના તારા એક સાથે અસંખ્ય તારા જણાય. અરીસો કઈ જાણવા જાય છે એમ છે, એમાં પ્રતિબિંબિત થઈ જાય છે. જગતના વિશ્વના તમામ પદાર્થો કેવળ જ્ઞાન ઉપયોગમાં પ્રતિબિંબિત થઈ જાય છે. કેવળ જ્ઞાન ઉપયોગ તે જ્ઞેયોની સન્મુખ થતો નથી, કેટલી વાત છે, તે જ્ઞેયોની સન્મુખ થતો નથી કેવળ જ્ઞાનનો ઉપયોગ. સાધકનો ઉપયોગ તો મુખ બદલે છે, સ્વસન્મુખ થાય છે, પરસન્મુખ થાય છે, સ્વસન્મુખ થાય છે, પરસન્મુખ થાય છે. ત્યાં ઉપયોગમાં એવી રીતે ક્રમ પડે છે, ત્યાં એવી રીતે ઉપયોગમાં ક્રમ પડે છે. પણ સામાન્ય રીતે સ્વ જાણતા જ પર જણાય છે. ઉપયોગ પર સન્મુખ હોય તો સ્વને જાણવું તદ્દન છૂટી જાય છે, એમ તો બંધો નથી. એટલે સ્વ પર વિપત જણાય છે એમ લેવાય. એક કાળે એક જ્ઞેયને વિષય કરે અને એક કાળે બીજા જ્ઞેયને વિષય ન કરે ઉપયોગાત્મકપણે, એવું એવો પ્રકાર છદમસ્ત નો હોય છે. તર્યાય તો આખી લઘુ ઉપયોગ થઈને છે ને, એટલે પરને વિષય કરવાના કાળે પણ સ્વ તો વિષય છે. હવે કર્મ ઉપર કહે છે, આત્મા વડે કરાતું હોય તે કર્મ છે. જે કાર્ય આત્મા વડે કરાય છે તેને કર્મ કહેવામાં આવે છે, અથવા આત્મા સ્વતંત્ર પડે તે કાર્યને પ્રાપ્ત કરે છે તેથી તેનું કર્મ તે કહેવામાં આવે છે. પ્રતિક્ષણ ક્ષણે ક્ષણે તે તે ભાવે ભવતા, ભવતા એટલે થતા, થતા એટલે પરિણમતા, તે તે ભાવે પરિણમતા આત્મા વડે. ખરેખર કરાતો એવો જે તેનો ભાવ, જે કોઈ ભાવ થાય છે, જેવો કોઈ ભાવ થાય છે આત્માને, તે આત્મા વડે પ્રાપ્ય હોવાથી, પ્રાપ્ય લીધું છે ને, આત્મા પોતાના ભાવને પ્રાપ્ત કરે છે અથવા પહોંચે છે, તેથી તે ભાવ જ આત્માનું કર્મ છે. તે ભાવ આત્માનું કર્મ છે અને તે કર્મ એક પ્રકારનું હોવા છતાં, એટલે કાર્યની અપેક્ષાએ તે સામાન્ય હોવા છતાં, કર્મ એટલે કાર્યનો ભાવ, તે સામાન્ય હોવા છતાં દ્રવ્ય કર્મની ઉપાધિની નિકટતાના સદભાવ અને અસદભાવને કારણે અનેક પ્રકારનું છે. કર્મ અપેક્ષાએ તે કર્મ જ છે, તો પણ કર્મના સદભાવ અને અસદભાવની અપેક્ષાએ તેના અનેક વિધ ભેદો જોવામાં આવે છે. એટલે કે શુદ્ધ કર્મ પણ છે આત્માને ભાવરૂપ અને અશુદ્ધ કર્મ પણ છે. જ્યારે આત્મા દ્રવ્ય કર્મની ઉપાધિની નિકટ જઈને એ ઉપાધિને ધારણ કરે છે, ક્રોધ કર્મનો ઉદય આવ્યો દ્રવ્ય કર્મમાં ક્રોધ પ્રકૃતિનો, અને એની ઉપાધિ ધારણ કરીને પોતે ક્રોધમય થાય છે, ત્યારે આત્મા ક્રોધરૂપી અશુદ્ધ ભાવનો કરતા અથવા એ કર્મનો કરતા એ છે. જ્યારે પોતાના શુદ્ધ વિતરાગ ભાવે પરિણમે છે, કર્મનો ઉદય હોવા છતાં એનો અસદભાવ ત્યાં ગણવામાં આવે છે, કેમ કે એની ઉપાધિ એ ધારણ કરતો નથી. ત્યારે તે પોતે શુદ્ધ ભાવે પરિણમે છે, ત્યારે એનું એ શુદ્ધ કર્મ છે. એમ કર્મ સામાન્ય કાર્ય એ કાર્યરૂપે હોવા છતાં આવા ભેદો એનામાં જોવામાં આવે છે. તે કર્મ વડે નિપજાવવામાં આવતા જે સુખ દુઃખ તે કર્મ ફળ છે. તે કર્મનું ફળ, કર્મ વડે નિપજાવવામાં આવતું એવું જે ફળ સુખ દુઃખ રૂપ તેને કર્મ ફળ કહે છે. ત્યાં દ્રવ કર્મરૂપ ઉપાધિની નિકટતાના અસદભાવને કારણે જે કર્મ હોય છે તેનું ફળ અનાકુલત્વ લક્ષણ પ્રકૃતિ ભૂત સૌખ્ય છે. પ્રકૃતિ એટલે અહીંયા સ્વભાવ લેવો, દ્રવ કર્મની પ્રકૃતિ નહીં, જીવનો જે સ્વભાવ છે એ સ્વભાવભૂત અનાકુળ સુખ ક્યારે હોય છે કે જ્યારે દ્રવ કર્મની નિકટતાની ઉપાધિનો અસદભાવ કરે છે ત્યારે. દ્રવ કર્મની નિકટતાની ઉપાધિના સદભાવમાં તો દુઃખ જ થાય એમ કહે છે, ત્યારે તો સુખ થવાનો પ્રશ્ન રહેતો નથી. અને દ્રવ કર્મરૂપ ઉપાધિની નિકટતાના સદભાવને કારણે જે કર્મ હોય છે તેનું ફળ વિકૃતિભૂત દુઃખ છે. છે એક જ ગુણની એ પર્યાય, પેલી સ્વભાવ પર્યાયને પ્રકૃતિગત કહ્યો, કેમ કે તેવો જ જીવનો સ્વભાવ છે એટલે એની પ્રકૃતિ છે. પ્રકૃતિ એટલે પ્રકાર. જેવો અનાકુળ સુખનો અનુભવ થયો તો એ ફળ કેવું આવ્યું કે જીવની સ્વભાવગત પ્રકૃતિ છે એવું એ ફળ છે પર્યાયમાં. અને જ્યારે એ દ્રવ કર્મની ઉપાધિને ગ્રહણ કરે છે ત્યારે એ વિકૃતિ આવે છે. જેવો ગુણ છે એમાં વિકૃતિ નામ વિકાર થાય છે, એ દુઃખરૂપ છે. દુઃખ છે એ વિકાર છે, જીવ વિકાર છે. દ્રવ કર્મને પોતા રૂપ કરે છે, દ્રવ કર્મમાં એ તન્મય થાય છે, તેથી તે અનુસાર ભાવ એ ઉત્પન્ન કરે છે. જીવે દ્રવ કર્મની પ્રકૃતિ છે તે પ્રકારનો ભાવ પોતે ઉત્પન્ન કરે છે તન્મય થઈને, ત્યારે એનો અસલ સ્વભાવ નહીં હોવા છે એને વિકૃતિભૂત પરિણામ અથવા દુઃખનું પરિણામ કહેવામાં આવ્યું છે. કેમ કે ત્યાં સૌખ્યના લક્ષણનો અભાવ છે, આકુળતા લક્ષણ છે, સુખનું અનાકુળત્વ લક્ષણ છે અને દુઃખનું આકુળતા લક્ષણ છે, તેથી તે દુઃખ છે. આ પ્રમાણે જ્ઞાનનું, કર્મનું અને કર્મફળનું સ્વરૂપ નક્કી થયું. આ પ્રકારનું સ્વરૂપ છે. કર્મમાં બે કર્મ લઈ લીધા, શુદ્ધ કર્મ અને અશુદ્ધ કર્મ, ભાવ કર્મ બે પ્રકાર. જીવનો શુદ્ધ ભાવ તે ભાવ કર્મ અને અશુદ્ધ ભાવ તે પણ ભાવ કર્મ. એનું અનાકુળત્વ લક્ષણ સુખ તે એનું ફળ એમાં લીધું, એ સુખ ફળ છે. અને એ સિવાયનું બાકીનું બધું દુઃખ ફળ છે. માનેલું સુખ પણ એમાં દુઃખ ફળમાં ભાવ છે એમ છે. ભાવાર્થ, ભાવાર્થમાં સાદી ભાષામાં શુભ શુભ ભાવના ફળનું જે માનેલું સુખ ને દુઃખ તે બધું કર્મ ફળ ચેતના, કર્મનું ફળ આવ્યું છે ભાવાર્થ. જેમાં સ્વ તે સ્વરૂપે અને પર તે પરરૂપે પરસ્પર ભેળસેળ વિના સ્પષ્ટ ભિન્નતા પૂર્વક એકી સાથે પ્રતિભાસે તે જ્ઞાન છે. સ્વને ન જાણે અને એકલા પરને વિષય કરે તેને જ્ઞાન કહેતા નથી એમ કહે. એ જ્ઞાન છે તો અજ્ઞાન છે ખરેખર. જેમાં સ્વ તે સ્વરૂપે અને પર તે પરરૂપે એકબીજામાં ભેળ્યા વિના, સ્વમાં પરનું પરનું ભેળસેળપણું ન થાય, શરીરની વેદના પ્રકૃતિનો ઉદય એવો હું એવા પરભાવનું સ્વભાવપણે ભેળસેળપણું ન થાય, સ્પષ્ટ ભિન્નતાપૂર્વક એકી સાથે પ્રતિભાસે એકી સાથે બંને ગુંજણા તે જ્ઞાન છે, એને જ્ઞાન કહેવામાં આવે છે. ટીકામાં ફક્ત એ શાસ્ત્રીય પરિભાષા છે, આ સાદી ભાષા છે અને આ શાસ્ત્રીય પરિભાષા છે, એમાં બે માં કઈ જુદી જુદી નથી. કહ્યું સ્વપરના વિભાગ પૂર્વક એટલે સ્પષ્ટ ભિન્નતા પૂર્વક અને ભેળસેળ વિના તેના આકારોનું, વિશ્વના આકારોનું, પદાર્થના સ્વરૂપનો ઉભાસન, તે અર્થ વિકલ્પ અથવા તે જ્ઞાન છે. તેને અર્થ વિકલ્પ કહો અથવા તેને જ્ઞાન કહો. અર્થ વિકલ્પ તે જ્ઞાન છે, બે એક અર્થ છે. અર્થ વિકલ્પ કહો કે જ્ઞાન કહો કે છે, ભિન્ન છે, તેને અનુભવે છે ને. આ વેદના થાય છે, ગુંગળું થયું, કઈ વાડ કાપ છે, વાગ્યું હોય, ગમે તે થયું હોય, પીડા થાય છે, વેદન થાય છે, મને થાય છે એમ જાણે છે ને, એ જ્ઞાન નથી એમ કે છે. એ ખરેખર જળરૂપે થયેલો જીવનો પર્યાય, એ વિકૃતિભૂત દુઃખ છે, એ સ્વભાવગત નથી પરિણમન, એ વિભાવગત છે, વિકૃત થયેલું છે, વિકારી છે, દુઃખમય છે. અને જળની સાથે તન્મય થયેલું જળ જીવનું છે એમ કહેવાય છે. એને જળ જીવું થઈ ગયું છે, નથી માણસ કોઈ એવી રીતે ફરે ત્યારે એમ કહેવાય કે આ હવે ભૂત જેવો થઈ ગયો છે. એ તો માણસ વર્ણ કાં તો એમ કહે છે કે આ ઢોર જેવો થઈ ગયો છે એમ નથી કહેતા. એનો અર્થ શું છે? માણસ છે છતાં એને માણસાયપણું રહ્યું નથી, એમ જ્ઞાન હોવા છતાં એમનું જ્ઞાનનું જ્ઞાનત્વ નહીં રહેતા, અજ્ઞાનત્વ થાય છે, એટલે એને જ્ઞાન કહેતા નથી. જીવથી કરાતો ભાવ, જીવથી પ્રાપ્ત કરાતો એવો જે ભાવ, તે જીવનો કર્મ છે. તેના મુખ્ય બે પ્રકાર છે, નિરુપાધિક એટલે સ્વાભાવિક શુદ્ધ ભાવરૂપ કર્મ. નિરુપાધિક અથવા ઉપાધિ વગરનું, પૌર પદાર્થની ઉપાધિ વગરનું શુદ્ધ ભાવરૂપ પરિણમન, તેને જીવનું શુદ્ધ ભાવ કર્મ કહેવામાં આવે છે. ઔપાધિક બીજું શુભ અશુભ ભાવરૂપ કર્મ, પર પદાર્થના આશરે અશુભ પરિણામ કરે કે શુભ પરિણામ કરે, તે ઔપાધિક રૂપ ભાવ હોવાથી એ અશુદ્ધ ભાવ કર્મ છે. બે અશુદ્ધ છે કેમ કે પરનો આશ્રય કરે છે, અથવા પરભાવને પોતાપણે ઉપાધિમાં અંગીકાર કરે છે. એમ જ છે, ઇન્દ્રિય જ્ઞાન તે ખરેખર જ્ઞાનનું સ્વરૂપ નથી, અથવા એ પ્રકૃતિભૂત જ્ઞાન નથી પણ વિકૃતિભૂત જ્ઞાન છે એમ કે હું. આ કર્મ વડે નિપજતું સુખ અથવા દુઃખ તે કર્મફળ છે. આ જીવના ભાવરૂપ ભાવ વડે નિપજતું સુખ અથવા દુઃખ, સુખ દુઃખના ભાવને કર્મફળ કહેવામાં આવે, એ પણ જીવના પરિણામ છે. છતાં એકને કર્મ કહેવામાં આવે છે ને એકને કર્મફળ કહેવામાં આવે છે, ત્યાં ભોગવટાની મુખ્યતા છે ને અહીંયા કરાતા એવા ભાવની મુખ્યતા છે. ત્યાં દ્રવ્યકર્મરૂપ ઉપાધિમાં જોડાણ નહીં હોવાને લીધે જે નિરુપાધિક શુદ્ધ ભાવરૂપ કર્મ થાય છે તેનું ફળ તો અનાકુળતા જેનું લક્ષણ છે એવું સ્વભાવરૂપ સુખ છે. જ્યાં સુખ દુઃખની વાત કરી ત્યાં કર્મના ઉદયનમાં જોડાવાને નહીં જોડાવાને લીધે અને પોતાના સ્વરૂપમાં શુદ્ધોપયોગ રહેવાને લીધે એ અનાસ્તિક છે. અનાસ્તિક જે શુદ્ધ ભાવરૂપ કર્મ થાય છે, શુદ્ધ પરિણમન થાય છે, નિર્ભય પરિણમન, ત્યારે તો જીવને સ્વભાવભૂત એવું સુખરૂપ ફળ છે. અણાકુલતા જેનું લક્ષણ છે ત્યાં આકુલતાનું નામ નિશાન હોતું નથી. નિરાકુળ આનંદ નો અનુભવ હોય છે ત્યાં જો એમ કે છે. એવું તૃપ્તિ રૂપ, આત્મ શાંતિ રૂપ, આત્મ અભિરામ રૂપ, આત્મ વિશ્રાંતિ રૂપ સુખ હોય છે. એ સુખની જાત છે. અને દ્રવ કર્મ રૂપ ઉપાધિમાં જોડાવાને લીધે, કર્મના ઉદયમાં જોડાઈને ઉપાધિ વરે છે ત્યારે જે ઔપાધિક શુભ શુભ ભાવરૂપ કર્મ થાય છે તેનું ફળ વિકાર ભૂત દુઃખ છે. શુભ ભાવ અને અશુભ ભાવ બંનેનું ફળ વિકાર ભૂત ગુણ દુઃખ છે. એ દુઃખ છે, એ વિકૃત છે. પછી શુભ ભાવરૂપ હો કે અશુભ ભાવરૂપ હો, કારણ કે તેમાં અણાકુરતા નથી પણ તેમાં નિયમથી આકુરતા રહેલી છે. અશુભ ભાવરૂપ કર્મમાં તો આકુરતા થાય છે પણ શુભ કાર્યોમાં આકુરતા થાય છે. શુભ કાર્યમાં પણ જીવને આકુરતા થાય છે. એને શુભ ભાવ તો ભગવાનની ભક્તિ શુભ ભાવ છે. શાસ્ત્રનું વાંચન શુભ ભાવ છે. આત્માનો વિકલ્પ વિચાર તે શુભ ભાવ છે. ત્યાંથી માંડીને લૌકિકમાં પણ દયા દાન યાત્રા એ વગેરે જેટલા કોઈ પરિણામ છે એમાં શુભની જાતિ છે એ બધી, ત્યારે જીવને નિયમથી આકુલતા થાય થાય ને થાય. આવું અહીંયા બહુ હેતુથી વાત લીધી છે, કારણ કે પ્રકૃતિ ભૂત અને વિકૃતિ ભૂત, સ્વભાવ ભૂત અને વિભાવ ભૂત એવી વાત કરી છે. કેમ કે જીવને કશાયની મંદતા શુભ ભાવના કાળમાં થાય છે ત્યારે એને અશાંતિ નહીં પણ શાંતિ દેખાય છે. અને જીવ અહીંયા ભૂલો પડેલો છે. જેમ જગતના જીવો વર્તમાનમાં એ રીતે ભૂલા પડેલા દેખાય છે એમ જ ભૂતકાળમાં પોતે એ જ રીતે ભૂલો પડેલો હતો એમ છે. બીજાનું તો કામ નથી. જેમ વર્તમાનમાં શુભ ભાવમાં શાંતિ અને સુખ અને ધર્મ માનવામાં આવે છે એનું કારણ એટલું જ છે. એ સત્કાર્ય દેખાય છે, સુકૃત દેખાય છે ત્યારે કશાયની મંદતાને લઈને અશાંતિ ઓછી દેખાય છે. ઓછી દેખાય છે એટલે નથી એમ એને કલ્પવામાં શાંતિ રૂપે કલ્પવામાં આવે છે. અને ત્યાં એને ભ્રમ થાય છે કે આ જ કરવા જેવું છે અને આ કર્યું એટલે હું કૃતકૃત્ય થયો. એક કલાક સવારમાં વાંચન કરીએ એટલે એટલું તો કર્યું કે નહીં કાંઈ. એ જે કર્યું એમ તે માન્યું એ તે વિભાવને સ્વભાવ માન્યો છે. ઉલટું કર્યું છે, કોક તો ઠીક છે પણ વિભાવને સ્વભાવ માની બેઠા છે એટલે ઊંધું કર્યું. એને જે કર્યું એને ઊંધું વિપરીત કર્યું એવું છે. આ રીતે જ્ઞાન કર્મ અને કર્મફળનું સ્વરૂપ કહ્યું. 124 એના ઉપર સંસ્કૃત ટીકા છે 9243. અથવા જ્ઞાન કર્મ કર્મફળ રૂપેણ ત્રિધા ચેતનામ વિશેષેણ વિચારાયતી. હવે જ્ઞાન કર્મ અને કર્મફળ રૂપે જે ત્રણ પ્રકારની ચેતના છે, જ્ઞાન ચેતના, કર્મ ચેતના અને કર્મફળ ચેતના, તેને વિશેષપણે વિચારવામાં આવે છે. જ્ઞાનમ અર્થ વ્યપમ, જ્ઞાનમ મતિયાદી ભેદેન અષ્ટ વિકલ્પમ ભવતી. આઠ પ્રકારના જ્ઞાન હોય છે, મતિ શ્રુત અવધિ મનોપર્ય ને કેવળ. એ જે પાંચ ભેદ થયા એ સમ્ય જ્ઞાન ના લ્યો અને કુજ્ઞાન ના ત્રણ ભેદ પડે છે, કુમતિ કુશ્રુત ને કુઅવધિ. પછી મનોપર્ય ને કેવળ એમાં કુજ્ઞાન ઉત્પન્ન થતા નથી, એ સ્વભાવ જ્ઞાન હોય ત્યારે જાય છે. એમ કુલ જ્ઞાન ના આઠ ભેદ છે. આણમ નાણમ અઠવ્યપમ અથવા પાઠાંતરમ, અહીંયા બે પાઠ લીધા છે. અઠવ્યપ્પો લીધું છે ને, એમાં અઠવ્યપમ અને અઠવ્યપ્પો એવા બે પાઠ લીધા છે. અથવા બીજો પાઠ આમ છે પાઠાંતરમ, એટલે નાણમ અઠવ્યપ્પો જ્ઞાનમ અર્થ વિકલ્પ. જ્ઞાન અર્થ વિકલ્પ સ્વરૂપ છે, એટલે પદાર્થોને જાણનાર છે. એકી સાથે પદાર્થોને ભિન્ન ભિન્ન સ્વરૂપે જાણનાર તેને અર્થ વિકલ્પ રૂપ જ્ઞાન કહેવામાં આવે છે. તથા તે આ રીતે કે અર્થ હો પરમાત્મા આદિ પદાર્થ હો, અર્થનો આપ અર્થ અર્થ કર્યો. અર્થ એટલે પદાર્થ. કોણ પદાર્થ? કે પોતે પરમાત્મા એવો પદાર્થ, એને અર્થ કહેવામાં આવે છે. અર્થ કહો, પરમ અર્થ કહો, પદાર્થ કહો, પરમાત્મા કહો, બધું એક અર્થમાં લીધું છે. વિકલ્પ એટલે ભેદ. પર અને સ્વ બંને જણાવા છતાં પર સ્વ પણ જણાતું નથી, સ્વ પર પણ જણાતું નથી, એવો ભેદ એમાં રહે છે, એટલે એને અર્થ વિકલ્પાત્મક કહેવામાં આવે છે. એની અંદર હેતુ છે. આમ તો એવું છે કે ત્રિકાળજ્ઞ, ત્રણ કાળનું જાણનાર એવો વિષય અન્ય મતમાં પણ શબ્દરૂપે છે. પણ એમાં સ્વ ને પર બંને જણાય, ને સ્વથી પર ભિન્ન જણાય, અથવા પરથી સ્વ ભિન્ન જણાય, એ પ્રકાર છે. એટલે અર્થ વિકલ્પાત્મક એમ કહે છે. ભેદ છે ને એની પાસે. અનંત જ્ઞાન સુખાદિ રૂપો અહમ ઇતિ રાગાદિ આશ્રવાતુ મત્તો ભિન્ના ઇતિ સ્વપરાકાર અવભાસેન અદર્શી પદાર્થ પરિચ્છિતિ સમર્થો વિકલ્પ. વિકલ્પ લક્ષણ મુચ્યતે. આ વિકલ્પનું લક્ષણ કહ્યું. વિકલ્પ કેમ કહ્યું એનો ઉત્તર છે આ. અનંત જ્ઞાન સુખાદિ રૂપો અહમ, હું અનંત જ્ઞાન અને અનંત સુખ રૂપ છું, એવું પોતાનું જ્ઞાન. પોતાનું જ્ઞાન એટલે શું? કે હું અનંત જ્ઞાન રૂપ છું અને અનંત સુખ રૂપ એવો હું છું. અનંત જ્ઞાન અનંત સુખાદિ રૂપો અહમ, એવા એવા અનંત ગુણ રૂપે હું છું. રાગાદિ આશ્રવા હતું, અને જે રાગાદિ આશ્રવો છે તે મત્તો ભિન્ન, મારાથી ભિન્ન છે, જુદા છે. રાગાદિ પરિણામ મારાથી જુદા છે. ઇતિ તે પ્રકારે સ્વપર આકાર અવભાસે ન, સ્વ અને પરના આકારથી જેનું પ્રકાશનું છે, ભિન્ન 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 આકારને પ્રકાશનું થાય છે, અવભાસન થાય છે. અદર્શી ઉપર અદર્શી અર્થ પરિચ્છિતિ સમર્થો. અદર્શ જે દેખી શકાય નહીં, ઇન્દ્રિયો દ્વારા દેખી શકાય નહીં, તેને અદર્શ કહેવામાં આવે છે. એવા પદાર્થને પરિસ્થિતિ નામ જાણવાનું જેનામાં સામર્થ છે, એવું એવો વિકલ્પ, વિકલ્પ નામ એવું જ્ઞાન, તેને વિકલ્પનું લક્ષણ કહેવામાં આવ્યું છે. સહેવ જ્ઞાનમ જ્ઞાન ચેતના ઇતિ, એવું જે જ્ઞાન છે તેને જ્ઞાન ચેતના કહેવામાં આવે છે. આવો અર્થ કર્યો. હું સારો અર્થ ઉતારે જઈશ એના ત્યાં. અનંત જ્ઞાન સુખાદિ રૂપો અહમ, રાગાદિ આશ્રવો તું મત્તો ભિન્ના, મારાથી ભિન્ન છે. એવું જે સ્વપર પદાર્થને આકારમાં લીધું જે જ્ઞાન, તે જ્ઞાનને જ્ઞાન ચેતના કહેવામાં આવે છે. કેમ કે એ જ્ઞાન જ્ઞાનને ચેતે છે. જ્ઞાનના જ્ઞાન જ્ઞાનના સંવેદનમાં રહ્યું છે, ત્યાં ભિન્ન પડ્યું છે. એમાં એમ છે કે કોઈ આમ વિચાર વિકલ્પથી વિચારવા માંગે કે આવું જ્ઞાન ને આવો રાગ ને બેનું સ્વરૂપ છે, એમ જ્ઞાન ને રાગ ભિન્ન પડતા નથી. જ્યારે જ્ઞાન જ્ઞાનનું સંચેતન કરે છે ત્યારે જ એ રાગાદિથી ભિન્ન પડે છે. ત્યાં સુધી રાગાદિથી ભિન્નપણાના અનુભવરૂપ જ્ઞાન હતું નથી. વિચારરૂપ જ્ઞાન, રાગાદિથી ભિન્નપણાના વિચારરૂપ જ્ઞાન તે જ્ઞાન છે નહીં એમ અહીંયા કહેવા માંગે છે. સયુગ જ્ઞાન જ્ઞાન ચેતના ઇતિ, એવું જે જ્ઞાન તેને જ્ઞાન ચેતના કહેવામાં આવી છે. વિકલ્પ છે પણ કહેવામાં તો વિકલ્પ પૂર્વક જ કથન આવે ને, પણ એવા કહેવાનો અથવા વિકલ્પાત્મક જે પર્યાય છે એનું વાચ્ય છે એ કઈ વિકલ્પાત્મક નથી. વચનનું જે વાચ્ય છે તો કઈ વિકલ્પાત્મક નથી, એને સમજી લેવું જોઈએ. જેમ કોઈ એમ કહે કે ભાઈ મને તો બહુ રડવું આવ્યું, આવો પ્રસંગ બન્યો ત્યારે મને બહુ રડવું આવ્યું, કે બહુ રડવું એમાં રડવું છે? બહુ રડવું એવો શબ્દ અને એવો વિકલ્પ એમાં કઈ રડવું છે નહીં, અને જે રડવું છે એ કઈ વિકલ્પાત્મક નથી, એ તો રુદન છે, એ રુદન નિર્વિકલ્પ છે. દુઃખ છે એ રુદન નું દુઃખ છે તે નિર્વિકલ્પ છે કે વિકલ્પાત્મક છે? પણ એને કહેવું હોય ત્યારે એને વિકલ્પ અને વચનથી કહેવું પડે છે. એનું વાચ્ય છે તે વાચ્ય છે અને વાચક છે તે વાચક છે. કોઈ એમ કે વિકલ્પની તો ખબર પડે પણ નિર્વિકલ્પની ખબર ન પડે એવું નથી. કાંઈ સારા હરખ શોક અનેક પ્રકારના નિર્વિકલ્પમાં થાય છે. હસે છે ને, હરખ થાય છે ત્યારે હસે છે, એ નિર્વિકલ્પ છે. એમાં વિકલ્પ છે કાંઈ? હસવું છે એ નિર્વિકલ્પ છે ને રડવું છે એ પણ નિર્વિકલ્પ છે. હે હા, એ નિર્વિકલ્પ છે. કમમ, હવે કર્મની વાત કરે છે. કમમ જીવેન જમ સમારબ્ધમ, કર્મ જીવેન યત સમારબ્ધમ. કર્મ જે જીવથી, કર્મ કે જે જીવથી આરંભવામાં આવે છે, જેનો આરંભ કરાય છે એને કર્મ કહેવામાં આવે છે. જીવનો આરંભ થતો નથી પણ જીવના કાર્યનો આરંભ થાય છે, આવું છે. જીવનો આરંભ નહીં પણ જીવના કાર્યનો આરંભ, સમારબ્ધમ આરંભથી સંયુક્ત છે. બુદ્ધિપૂર્વક મનોવચન કાય વ્યાપારીણ જીવેન યત સમ્યક કર્તૃમ આરબ્ધમ યત કર્મ ભન્યતે, એ કર્મની વ્યાખ્યા કરી. બુદ્ધિપૂર્વક મનવચન કાયના વ્યાપારથી જીવ દ્વારા જે બરાબર સમ્યક એટલે ખરેખર બરાબર કરવામાં આવે છે, જેનો આરંભ કરવામાં આવે છે તેને કર્મ કહેવામાં આવે છે. સૈવ કર્મચેતના ઇતિ, તેને કર્મચેતના કહેવામાં આવી છે. કમનિર્વિધમ ભણિધમ, તે અનેકવિધ પ્રકારે હોય છે. કર્મચેતના મનપૂર્વક જ વિચારે છે ને, આમ કરવું આમ કરવું આમ કરવું આમ કરવું આમ કરવું એમ કરવા કરવામાં જે જ્ઞાન ચેતે છે, જે ચેતના ચેતે છે તેને કર્મચેતના કહેવામાં આવે છે. પરપદાર્થ વિશેના કાર્યોને કરવામાં જે સાવધાન છે ચેતે છે, પરપદાર્થ સંબંધીના કાર્યમાં જે ચેતનાવંત છે જાગ્રત છે, પરમા જાગ્રત છે ટૂંકામાં, એને કર્મચેતના કહેવામાં આવે છે. તમ અનેક વિધમ ભણિધમ, તે અનેક પ્રકારે છે. તચ્છ કર્મ શુભ અશુભ શુદ્ધોપયોગ ભેદેન અનેક વિધમ ત્રિવિધમ ભણિતમ, એવું જે કર્મ છે જીવનું કાર્ય છે તે શુભ છે અશુભ છે અને શુદ્ધ છે એમ ઉપયોગના ભેદથી અનેક પ્રકારે અથવા ત્રણ પ્રકારે કહેવામાં આવ્યું છે. ઈદાનીમ ફલચેતના કચ્છતે, તેના જ ફળની ચેતનાને કહેવામાં આવે છે. કર્મના ફળની ચેતનાને, ઈદાનીમ એટલે તેના એટલે કર્મના ફળની ચેતનાને કહેવામાં આવે છે. ફલમતી સુખમ વા દુઃખમ વા, ફલમિતી સુખમ દુઃખમ વા, એનું જે ફળ છે સુખ અથવા દુઃખરૂપ હોય છે. સુખરૂપ હોય ત્યારે દુઃખરૂપ ન હોય, દુઃખરૂપ હોય ત્યારે નહી એમ નહી, સાતા અને અસાતા બે દુઃખરૂપ છે, અને જે અનાકુળ લક્ષણ જે નિર્વિકાર શુદ્ધ છે તે સુખરૂપ છે. સાતા તે સુખ અને અસાતા તે દુઃખ, એ પ્રકાર અહીંયા અધ્યાત્મમાં નથી. વિષય અનુરાગ રૂપમ એ અશુભ ઉપયોગ લક્ષણમ કર્મ તસ્ય ફલમ આકુલત્વ ઉત્પાદકમ નારકાદી દુઃખમ. પર વિષયના અનુરાગ રૂપ પંચેન્દ્રિયમાં તીવ્ર વિષય જેને છે, પાંચ ઇન્દ્રિયના વિષયમાં તીવ્ર અનુરાગ છે, વિષય અનુરાગ રૂપમ એ વિષય અનુરાગ રૂપ છે. જે અશુભ ઉપયોગ લક્ષણ સ્વરૂપ છે એવું જે કર્મ છે તેનું ફળ આકુલતાનું ઉત્પાદક છે, એટલે આકુલતારૂપ ભાવ રૂપે હોય છે, અને બહારમાં સ્થૂળ રૂપે નારકાદી ગતિ દુઃખને એ પામે છે. એને દુઃખનું ફળ બીજું સ્થૂળ સૂક્ષ્મપણે લ્યો તો જ્યારે જીવ અશુભ ભાવ કરે છે ત્યારે જ તે પ્રકારની આકુલતાને તે વેદે છે, પછી એનું ફળ લીધું, એવા અશુભ ભાવનું ફળ લીધું તો નારકાદી ગતિમાં જાય છે ત્યારે એ દુઃખી થાય છે. એ બહારનું કર્મ ફળ લીધું, દ્રવ્ય કર્મનો ફળ, નવકર્મ રૂપ. મોટો ફરક છે, એક શુભ છે ને એક અશુભ છે, પણ છે બે કર્મ ચેતના સ્વરૂપ એમ લેવું. આમ અશુદ્ધ છે પણ એક શુભ છે ને એક અશુભ છે. એક વિષય અનુરાગ રૂપ છે એ અશુભ લક્ષણ છે એનું, અને દેવગુરુ શાસ્ત્ર આદિ પ્રત્યેનો જે શુભ વિકલ્પાત્મક છે એ શુભ ઉપયોગાત્મક છે ને લે છે. હવે પછી યચ્છ ધર્માનુરાગ રૂપમ, ઓલા વિષય અનુરાગ રૂપમ લીધો ઉપયોગ, આ ધર્માનુરાગ રૂપમ શુભોપયોગમ, શુભોપયોગ લક્ષણમ કર્મ તસ્ય ફલમ ચક્રવર્તી આદિ પંચેન્દ્રિય ભોગ અનુભવ રૂપમ. સુખની વાત લીધી, એમાં ચક્રવર્તી વગેરેના ભોગના અનુભવ રૂપ એને દુઃખ ઉત્પન્ન થાય છે, દુઃખ કે છે એને, સુખ નહીં કે. તચ્ચ અશુદ્ધ નિશ્ચયને એનો સુખમ હતી આકુલત ઉત્પાદકત્વાત, આકુલતા ઉત્પાદકત્વાત શુદ્ધ નિશ્ચયનો દુઃખમ એવ. ધર્માનુરાગ રૂપ જે શુભોપયોગ લક્ષણ કર્મ છે તેનું ફળ ચક્રવર્તી આદિ પંચેન્દ્રિય ભોગ, પાંચ ઇન્દ્રિયના ભોગના અનુભવ રૂપ અશુદ્ધ નિશ્ચયથી એને સુખ કહેવામાં આવતું હોવા છતાં પણ ખરેખર તે આકુલતાનું ઉત્પાદક શુદ્ધ નિશ્ચય નહીં, દુઃખ છે એ મારો વાત દીધો. ખરેખર એ દુઃખ છે પણ લોકો જેને સુખ માને છે આમ તો એમ છે. રાગને દુઃખ છે અને રાગનું ફળ છે તે પણ દુઃખમય છે. ધર્માનુરાગ તો શુભોપયોગ લક્ષણ છે અને એનું ફળ તો ચક્રવર્તીની રિદ્ધિ સિદ્ધિ મળે, સારું કે નહીં, બધી જાતની અનુકૂળતા મળે. કે છે કે અશુદ્ધ નિશ્ચયથી ભલે એને સુખ ગણવામાં આવતું હોય તો પણ એ અશુદ્ધતા વાળી વાત છે, એ ચોખ્ખી વાત નથી. ખરેખર એમાં આકુલતાના ઉત્પાદક એવા દુઃખ ભાવ એની અંદર રહેલો છે. એ તો જ્યારે એને આત્મિક સુખ અને શાંતિ એની સાથે મેળવે તો જ ખબર પડે એવું છે, નહીતર બળબળતા ઉનાળામાં ઠંડક થાય, બળી મરતા હતા એમાંથી ઠંડી મજાની લે આવી નથી. અત્યારે શિમલા ને મસૂરીમાં કેવી ઠંડક હોય એમ છે, સુખ મળે કે ન મળે કે આકુલતા ત્યાં થાય છે એની ખબર રહેતી નથી. આમ છે માને છે કે નહીં, લોકો માને છે એટલે કહ્યું. આચાર્ય દેવે પણ એમ કહ્યું અશુદ્ધ નિશ્ચયથી એ સુખ હોવા છતાં પણ આકુલતાનું ઉત્પાદન ત્યાં હોવાથી ખરેખર તેને દુઃખ જ ગણવામાં આવે છે. ખરેખર સંગીત દ્રષ્ટિ ચક્રવર્તી હોય છે એ તો એમાં એનો એમાં રસ જ હતો. દાગીના પહેર્યા હોય કરોડો ના અબજો ના હીરાના દાગીના મોતીના દાગીના સાચા મોતીના માણેકના નીલમના બધા બધી જાતના પથરા હોય એમ લોકોને એમ લાગે આ કેવો ઠાઠ છે. સમય દ્રષ્ટિ હોય એની અપેક્ષા બુદ્ધિ એમાં હતી. અપેક્ષા બુદ્ધિ ન હોય ને રોજ કરે રોજ પહેરવા પડે ને લાંબા લાંબા આયુષ હોય ને રોજ જીવીએ ને એ પહેરવું ને વળી પાછું કાઢવું ને વળી પહેરવું એ બધો નાટક જેવો સ્વાંગ છે. નાટકની જેમ કોઈ પાત્રનો સ્વાંગ કોઈ અભિનય કરવા વાળો લે છે તો એ ખરેખર પોતાને માની બેસતો નથી. અને રાજાના પાઠે બેસાડે તો માની બેસી તો સમજે છે કે આપણને જે પગાર મળે છે એનો કોન્ટ્રાક્ટ કર્યો છે એ સિવાય એમાંથી કાંઈ પૈસો વધારે મળવાનો નથી એમ છે. શું પણ પ્રત્યક્ષ શું હશે એ નક્કી કરીએ છીએ. કાંઈ તો પ્રત્યક્ષ કરેલો કે આ ચક્રવર્તી આવી પંચેન્દ્રિય ભોગ અનુભવ રૂપમ શું છે પ્રત્યક્ષ, સુખ છે કે દુઃખ છે પ્રત્યક્ષ, એમાં પણ પ્રત્યક્ષ આકુલતાનું ઉત્પન્ન થવું બને છે એ પ્રત્યક્ષ છે. એને સુખની કલ્પના કરી છે એટલે એને સુખરૂપે એ પ્રત્યક્ષ ભાષે છે. એની ભ્રાંતિ છે એ વાસ્તવિકતા છે. કલ્પના છે અને એમાં દુઃખ છે છતાં એને સુખની કલ્પનામાં સુખ માને છે. અને એટલો બધો એ બેફિકર થાય છે, ઉપેક્ષા બુદ્ધિ વાળો થાય છે કે સર્વજ્ઞ કહેતા હોય તો ભલે એને દુઃખ કે પણ મારે તો અત્યારે સુખ સુખ ને સુખ. નવીનભાઈ સર્વજ્ઞ ભલે એમ કે દુઃખ હોય પણ અહીંયા અમારે તો અત્યારે પ્રત્યક્ષ સુખ છે. હવે નોટું થઈ ગયું પેલા રૂપિયા ખખડાવીને લેતા, રૂપિયા ગણી લે પણ એક એક રૂપિયાને એક નાનો પથ્થર રાખે ખખડાવતા જાય અને મૂકતા જાય એક બાજુ બોધો લાગે એક સામે આપી દે પાછો. ત્યારે એમ કહેતા લોકો નાનપણમાં સાંભળ્યું કે રૂપિયો ખખડે એનો અવાજ કેવો મીઠો લાગે છે, ખણન ખણન થાય છે એમ કે ભાઈ એ દુઃખ છે, એ મીઠાશ છે, એ દુઃખ છે અને એના જેવું બીજું કોઈ કાતિલ ઝેર વિશ્વમાં નથી કે જે એને અનંત કાળ રખડાવે છે. આવું છે એવું છે કેમ ધ્રુવભાઈ છે પણ બધું આ ઉપેક્ષા કરવાથી તો બધું પાછું આડાવડા બધા કામ થઈ જાય, ઉથલ પાથલ થઈ જાય. ભાઈ જે તમે દુઃખનું કારણ છે પરિભ્રમણનું નિમિત્ત છે એની સાવધાની છોડવી નથી તો એ ત્યારે તો પછી કઈ આરો આવવાનો પ્રશ્ન છે. યચ્છ રાગાદિ વિકલ્પ રહિત શુદ્ધોપયોગ પરણતિ રૂપમ કર્મ તસ્ય ફલમ અનાકુલત્વ ઉત્પાદકમ પરમાનંદે એક રૂપ સુખામૃતમ ઇતિ. એને સુખરૂપે અમૃત કહ્યું છે. જે રાગાદિ વિકલ્પ રહિત રાગના અંશનો વિકલ્પનો અંશ જેમાં નથી એવું જે શુદ્ધોપયોગ પરણતિ રૂપમ છે, આત્માના શુદ્ધ નિર્વિકાર ઉપયોગથી પરિણત છે એવું જે કર્મ નામ કાર્ય છે તેનું ફળ અનાકુલતાનું ઉત્પાદક એવું પરમાનંદ એકરૂપ સુખરૂપી અમૃત છે એ આત્માનું સુખ છે. એ સિવાય ક્યાંય સુખનું નામ નિશાન નથી. એવમ જ્ઞાન કર્મ કર્મફળ ચેતના સ્વરૂપમ જ્ઞાતવ્યમ, આ પ્રકારે જ્ઞાનનું સ્વરૂપ, કર્મનું સ્વરૂપ અને કર્મફળ ચેતનાનું સ્વરૂપ જાણવું જોઈએ. આથી બીજી રીતે જાણવું માનવું જોઈએ નહીં. એમ એમાં છે 124 ગાથા શ્રી 125 ગાથાનું મથાળું. હવે જ્ઞાન કર્મ અને કર્મફળને આત્મા પણ નક્કી કરે છે, કેમ કે આત્માના પરિણામ છે ને. એટલે અપ્પા પરિણામ અપ્પા પરિણામો નાણ કમફલ ભાવી તમ્મા નાણમ કમમ ફલમ ચ આદા મણે લગવો. આત્મા પરિણામાત્મક છે, પરિણામ જ્ઞાન રૂપ, કર્મરૂપ અને કર્મફળ રૂપ થાય છે. ત્રણ પ્રકારે થાય છે. આત્મા પોતે પરિણામાત્મક છે, પરિણામ સ્વરૂપ છે એમ કે છે. આત્મા પરિણામ સ્વરૂપ છે અને પરિણામ ત્રણ પ્રકારના થાય છે. જ્ઞાન રૂપ થાય છે, કર્મરૂપ થાય છે અને કર્મફળ રૂપ થાય છે. તેથી જ્ઞાન કર્મ અને કર્મફળ એ ત્રણે આત્મા છે એમ પ્રજ્ઞાપન છે ને. વિકાર રૂપે થવાનો જીવનો યોગ્યતા રૂપ ધર્મ છે એ વિશે છે. ટીકા. પ્રથમ તો આત્મા ખરેખર પરિણામ સ્વરૂપ જ છે. આત્મા હી તાવત પરિણામ આત્મા એવો. આત્મા ખરેખર પરિણામ સ્વરૂપ જ છે. પરિણામ થી આત્મા જુદો નથી, ઘાટ થી સોનું જુદું નથી. કારણ કે પરિણામ પોતે આત્મા છે, સ્વયં આત્મા ઇતિ સ્વયં મુક્તત્વાત્. એમ 122મી ગાથામાં ભગવાન કુનકુંડાચાર્ય દેવે પોતે કહ્યું, એ આપણે આવી ગયું આગળ 122માં. આત્માનો પરિણામ ખરેખર પોતે આત્મા છે, કારણ કે ત્યાં કારણ લીધું છે કે પરિણામી પરિણામના સ્વરૂપનો કરનાર હોવાને લીધે પરિણામી એવો આત્મા પોતાના પરિણામના સ્વરૂપનો કરનારો હોવાથી તે પરિણામી પરિણામીથી અનન્ય છે, પણ અન્ય છે નહીં. એ કારણ ત્યાં લીધું છે. આ એ વાતને ટૂંકામાં લેવી છે એટલે આગળ કહ્યું છે તેમ સ્વયં મુક્તત્વા સ્વયં આત્મા ઇતિ સ્વયં મુક્તત્વાત પોતે આગળ કહ્યું છે. તે અનુસાર આત્મા ખરેખર પરિણામ સ્વરૂપ જ છે. આ બધો જાણવાનો વિષય છે, આ શ્રદ્ધાનો વિષય નથી. પછી એમ આવી શ્રદ્ધા કરવી કે નહીં, આ જાણવાનો વિષય છે. વસ્તુનું સ્વરૂપ દ્રવ્યગુણ પર્યાયાત્મક જેમ છે એમ જાણવું જોઈએ. અપરિણામીની શ્રદ્ધા એમને મધ્યથી થાય હું, કારણ કે પરિણામ પોતે આત્મા છે એમ પોતે કહ્યું છે. અને પરિણામ ચેતના સ્વરૂપ હોવાથી પરિણામ ચૈતન્યના પરિણામ છે ને, તો ચૈતન્યના પરિણામ ચેતના સ્વરૂપ હોવાથી જ્ઞાન ચેતના, કર્મ ચેતના અથવા કર્મફળ ચેતના રૂપે થવાના એ સ્વભાવ વાળો છે. સ્વભાવ વાળો એટલે યોગ્યતા વાળો છે એમ લીધો. કર્મ ચેતના રૂપે અને કર્મફળ ચેતના રૂપે થવાનો એનો ત્રિકાળી સ્વભાવ છે એમ લેવાય. ઠીક છે, કોઈ માણસ થોડુંક હેરાન ગતિ કરે ત્યારે એમ કહેવાય કે હવે આ તો ભાઈ લોહી પી ગયા છે, એમ કે શું કે એમ કે છે કે નથી કહેતા, પણ ચોખ્ખો એમ કહ્યું ને એનો અર્થ થાય છે એમ, જેમ એનો અર્થ થાય એમ થવો ઘટે એમ કરવો જોઈએ. થોડુંક મોડું થાય ત્યારે એમ નથી કહેતા કે આ તો તમે એવી લપ કરો છો કે આખો ભાવ એમ આ ગાયો, હજી તો અડધી કલાક મોડું થયું હોય તો આખો ભાવ મોડું થયું એમ કહેવામાં અર્થ થતો એમ કરાય ને. અથવા સવારે એમ કે આમ નામ હાન પડી હવે જલ્દી કરો કામ પૂરું કરો જલ્દી, હજી તો સવારના આઠ ના સવા આઠ થયા હોય તો હાંજ પડી એમ કહેવામાં આવે છે, એનો અર્થ શું થાય? એટલે જે કોઈ શબ્દને જ પકડે છે એને શાસ્ત્રમાં શબ્દ મલેચ્છ કહેવામાં આવ્યા છે, એને શાસ્ત્રમાં શબ્દ મલેચ્છ કહેવાય છે. કેમ કે એ શબ્દને પકડી રાખે છે કે અમે તો આ શબ્દનો આમ જ અર્થ કરશું, તમે આમ કહ્યું માટે હવે અમે એનો અર્થ ફેરવવાના નથી એમ ન હોય. નહી ઉપાદેયપણું નહીં, પણ માત્ર જાણપણું કરવા માટે છે. જાણપણું કરવું એને ઉપાદેય કરવું એ પ્રશ્ન છે. તો પછી કર્મફળ ને કર્મફળ ચેતના સ્વભાવ વાળો આત્મા છે એમ ઉપાદેય થઈ ગયું, આવો છે માત્ર જાણવું એને, આટલા આટલા ભેદ એના પરિણામમાં થાય છે, કર્મ ચેતના એના પરિણામમાં થાય, કર્મ ચેતના કર્મફળ ચેતના થાય, જ્ઞાન ચેતના પણ થાય એમ જાણતા કર્મ અને કર્મફળ ચેતના એનું દુર્લક્ષ કરીને જ્ઞાન ચેતના રૂપે એને પરિણમો જોઈએ એમ એનો અર્થ નીકળે. ગીત તો આપોઆપ એમ જ આવે છે, એનો આપોઆપ એ પ્રકારે જ એનું વલણ અથવા એનો ઢાળ આવે છે, બીજી રીતે નથી આવતો. તેને વગર એ ઉપાદેય થવાનો પ્રશ્ન જ રહેતો, એની ઓળખાણ કર્યા વિના ભાવ ત્રણ પ્રકારના થાય છે એમાં આ પ્રકારના પરિણામ દુષ્ટ છે અને આ પ્રકારના પરિણામ ઇષ્ટ છે એવું એનું જ્ઞાન થાય તો એને એ ઉપાદેય થાય ને, એવી ના એ ઉપાદેય થવાનો પ્રશ્ન રહેતો. એ અપેક્ષા શાસ્ત્રભ્યાસ ને પ્રથમ કક્ષામાં ઉપાધિ ગણવામાં આવ્યો છે શરૂઆતમાં, પણ અમારે તો આખી જિંદગી શાસ્ત્રાભ્યાસ જ કર્યા કરવો એમ છે. શું કરે છે? પરિણામ ચેતના સ્વરૂપ હોવાથી જે કોઈ આ જીવના પરિણામ થાય છે એ ચૈતન્યાત્મક હોવાથી તે ત્રણ પ્રકારના પરિણામ થવાનો એનામાં સ્વભાવ નામ યોગ્યતા રહેલી છે. કારણ કે ચેતના તે મય હોય છે, અર્થાત ચેતના જ્ઞાનમય હોય છે અથવા ચેતના કર્મમય હોય છે અથવા ચેતના કર્મફળમય હોય છે. જગતમાં અજ્ઞાની જીવ છે એની ચેતના કર્મમય અને કર્મફળમય જોવામાં આવે છે, એને બીજી નજરે જોઈ શકાય છે કે નહીં? એનો આત્મા ત્રિકાળ શુદ્ધ પરિપૂર્ણ પરમાનંદની મૂર્તિ ભગવાન સ્વરૂપ હોવા પરમાત્મા સ્વરૂપ હોવા છતાં એને એની ખબર નથી, એટલે કર્મમય અને કર્મફળમય એની ચેતના જોવામાં આવે છે. માટે જ્ઞાન કર્મ અને કર્મફળ આત્મા જ છે, એને આત્મા જ લેવો એમ. એક આત્મા નહી, જેનો આત્મા જ્ઞાન ચેતનામય હોય ત્યાં આત્માને જ્ઞાન ચેતનામય ગણવો, જેનો આત્મા કર્મ ચેતનામય હોય તેનો આત્મા કર્મ ચેતનામય ગણવો, જેનો આત્મા કર્મફળ ચેતનામય હોય તેનો આત્મા કર્મફળ ચેતનામય ગણવો એમ કે. એક આત્માને ત્રણ ગણવાનો પ્રશ્ન રહેતો, જયારે જેવા પરિણામ રૂપે હોય ત્યારે તેને તેવો જાણવો જોઈએ. એમ જાણવાનો વિષય તો એને ચોખ્ખો હોવો જોઈએ કે નહીં જ્ઞાનમાં, નહીતર કેમ ખબર પડે? પૂતગળના ગમે એ તબક્કે વિપરીતતા જીવને કરવી હોય, ઊંધું પડવું હોય, તો એમાં કોઈ એને સવળો કરનાર નથી. કરતા ભાવે તન્મય થઈને રાગાદી પરિણામ ને કરે, અને સ્વચ્છંદતાથી એમ કે તો પૂદગળના પરિણામ છે ને મારે લેવા દેવા નથી. છોકરા અંદરો અંદર રડ્યા આ બધું સાંભળીને. પછી એક જણાએ બીજાને લાખો માર્યો. લાખો માર્યા પછી એમ કે હું તો કઈ તને મારી શકતો નથી. તારે એમ માનવું, જેને લાખો ખાધો એને એને એમ ઉપદેશ આપ્યો કે તારે એમ માનવું કે હું તને લાખો તો મારી શકતો નથી. એના બી વાત થશે. દોષ ભાવે કરતા થઈને તન્મય થઈને પરિણમવું, અને દોષ તો શુદ્ધાત્મા કરતો નથી અને કરી શકતો નથી. ભાઈ એમાં તને કઈ સુખ થશે નહીં. આખરમાં તારે કોઈ પણ કાર્યનો હેતુ તો સુખ છે ને. તો એવું ઊંધું વિપરીત ભાવ લઈને, વિપરીત અભિપ્રાય ને, વિપરીત આશય લઈને કાંઈ તું સુખી થઈ શકીશ એમ તો બનવાનું નથી. તે કાળે તું દુઃખી છે ને તેના ફળમાં પણ તું દુઃખી જ છે. સુખી થવાનું પ્રયોજન એના દ્રષ્ટિકોણમાંથી ક્યારે છૂટવું જોઈએ નહીં. પ્રયોજનની દ્રષ્ટિ બરાબર જળવાઈ રહી તો ક્યાંય ભૂલ થાય નહીં. અને જો પ્રયોજન દ્રષ્ટિકોણમાંથી છૂટી ગયું તો નિષ્ઠિનો તબક્કો હોય સમજણનો કે વ્યવહારનો તબક્કો હોય, બધી જગ્યાએ ભૂલ થવાની થવાની ને થવાની, કેમ કે એનું પ્રયોજન તો એના લક્ષમાં રહેતું નથી. આ એનો સીધો વિચાર છે. આ રીતે ખરેખર શુદ્ધ દ્રવ્યના નિરૂપણમાં પરદ્રવ્યના સંપર્કનો અસંભવ હોવાથી અને પર્યાયો દ્રવ્યની અંદર પ્રલીન થઈ જતા હોવાથી આત્મા શુદ્ધ દ્રવ્ય જ રહે છે. આ એક બીજી વાત કરી છે આની અંદર એવી સરસ કે શુદ્ધ દ્રવ્યના નિરૂપણમાં એટલે આત્મા બીજા કોઈ દ્રવ્ય સાથે ભેળસેળપણાને પામતો નથી. નથી આત્મા શરીરથી એકરૂપ થઈ જતો, કે નથી આત્મા કોઈ પણ પરમાણુથી પરમાણુની સાથે ભેળસેળ કે સંબંધપણાને પામતો નથી. એવો જે આત્મા તે શુદ્ધ દ્રવ્યનું નિરૂપણ છે, એવા આત્માનું નિરૂપણ તે શુદ્ધ દ્રવ્યનું નિરૂપણ છે. તેમાં પરદ્રવ્યના સંપર્કનો અસંભવ હોવાથી ભલે કર્મચેતના અને કર્મચેતનામય પણ પરિણમે તો પણ પરદ્રવ્યની સાથે તે એકરૂપ તો થઈ જતો નથી. પરદ્રવ્ય પરદ્રવ રૂપે રહે છે અને સ્વદ્રવ્ય સ્વદ્રવ રૂપે રહે છે. આત્મા પરદ્રવ્ય રૂપે થતો નથી. કોઈ આત્મા આત્મા મટીને જળ થતો નથી. કર્મ ચેતના કહી એને પણ એને જળ જળ ચેતના કહી નથી. પરદ્રવ્યના સંપર્કનો અસંભવ હોવાથી અને એના જેવા કોઈ પર્યાયો છે શુદ્ધ અશુદ્ધ તે પર્યાયો દ્રવ્યની અંદર સ્વદ્રવ્યની અંદર જ પ્રલીન થઈ જતા હોવાથી, પાણીનું મોજું પાણીમાં જ વિલીન થતું હોવાથી આત્મા શુદ્ધ દ્રવ્ય જ રહે છે. એટલે આત્મા આત્મા પણ રહે છે. આત્મા ક્યારેય પરદ્રવ્ય રૂપે થઈ શકતો નથી.